જય સાંઈ રામ શ્રોતાજનો, આજનો સાંઈ પ્રોગ્રામ રહેશે બાબાની એક મહિલા ભક્તએ લખેલી બુક ઉપર, જેમનું હેડિંગ છે શ્રી સત્યસાંઈ આનંદદાયી. આ મહિલાનું નામ છે કરુણામાં. એમને જ્યારે બાબા ફક્ત 12 કે 13 વર્ષના હતા ત્યારે એમના સંપર્કમાં આવવાનો અને પુત્ર પરથી મહિનાઓ સુધી સાથે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. બાબાએ બનેલા પ્રસંગોની નોંધ લેવા કહ્યું અને તેના આધારે એણે આ બુક લખી છે, જેમાં બાબાની લીલા, એમની મહિમા, એમના ચમત્કાર અને એમના ઉપદેશ વગેરેની નોંધ છે તે ઉપર જોઈશું. જૂની હિન્દુ રીતિ પ્રમાણે વિધવા કુમકુમ પૂજામાં ભાગ ન લઈ શકે. લલિતા 108 સતનામાવલીનું પઠન કરવાનું હોય, જેમાં હિન્દુ રીતિ પ્રમાણે સૌભાગ્યવતી સ્ત્રી જ ભાગ લઈ શકે, ત્યારે બાબા બોલ્યા કે વિધવા પણ હંમેશા મારું સ્મરણ કરે છે, હું તો તેમનો પણ દેવ છું. આ પૂજા તો બધા જ કરી શકે. આ પૂજામાં સર્વને પરવાનગી મળવી જોઈએ. વિધવા માટે પણ બધા અધિકાર હોય છે. કરુણામાના દાદીમાં વિધવા હોય કહે હું આરતી ન ઉતારી શકું, ત્યારે બાબાએ કહ્યું તમે બધા જ મારા બાળકો છો, હું વિધવા કે ન વિધવાનો ભેદ જોતો જ નથી, તમે જરૂર આરતી કરો. ખરી વિધવા તો એ જ છે કે જેમણે કદી ઈશ્વરનું નામ કે ચિંતન પણ નથી કર્યું. 1964 ફેબ્રુઆરીના શિવરાત્રિના દિવસે આ પ્રસંગ બન્યો. રાત્રે 9 વાગે ભક્તજનો જોર જોરથી ભજન ગાતા હતા તો સ્વામીએ મોંમાંથી લિંગમ કાઢ્યું, જે આછા ગુલાબી રંગનું હતું. સ્વામીએ કહ્યું આ લિંગ પંચભૂતનું છે, જેમાં તારા, ચંદ્રમા, ગ્રહો અને ઉપગ્રહો રહ્યા છે. પછી કહે 14 બ્રહ્માંડ મારા પેટમાં સમાયા છે. આ લિંગમાં પંચભૂત જ નહીં પરંતુ ત્રીજું નેત્ર પણ છે. તમને આના દર્શન થયા છે, તમો અતિ ભાગ્યશાળી છો. તમારા આ જન્મના પુણ્યથી નહીં, પાછળના અનેક જન્મોના પુણ્યના પ્રતાપે તમને આ દર્શનનો લાભ મળ્યો છે. તમો લોકો ગત જન્મમાં યોગભ્રષ્ટ થયેલા હતા. આ તો બ્રહ્માંડ લિંગ, અદ્ભુત અને વિરલ લિંગ છે. જેમણે આ લિંગના દર્શન કર્યા તેમનો ફરી જન્મ નથી. તમો તો સર્વ શ્રાપિત થયેલા દેવતાઓ ફરી પૃથ્વી પર આવ્યા છો, નહીં તો આ લિંગના દુર્લભ દર્શન તમારા ભાગ્યમાં ક્યાંથી? આ પરથી બાબાની મહિમાનું આપણને દર્શન થાય છે. ફરી તેઓ આગળ બોલ્યા કે જે ઉત્તમ સાધનોથી ન જોઈ શકાય તે વસ્તુ હું જોઈ શકું છું. ડોક્ટરી ક્ષેત્રમાં ડોક્ટર લોકો જે રોગનું નિદાન ન કરી શકે તે રોગોનું નિદાન હું કરી શકું છું. એટલું જ નહીં, તે રોગોને સારો કરવાની શક્તિ ડોક્ટરોમાં કે ઉત્તમ દવામાં નથી, પરંતુ તેવા રોગો સારા કરવાની શક્તિ હું ધરાવું છું. દુનિયાનો સારો ઇતિહાસ હું જાણું છું. હું ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ જોઈ શકું છું. હું સમય અને જગાથી પર છું. તમો મને એક કરતા હજાર જગાએ એકી સાથે જોઈ શકો એવી શક્તિ હું ધરાવું છું. હું પ્રેમ વ્યક્ત કરવા વસ્તુ નિર્માણ કરું છું, જે મેળવનારને આનંદ મળે, સુખ મળે અને ભયમાં રક્ષણ મળે. જો તમારામાં શ્રદ્ધા અને ભક્તિ હશે તો તમને મુશ્કેલીમાં મારી મદદ જરૂર મળી રહેશે. તમે ગમે તે નામે મને પુકારો, હું તમને જવાબ આપીશ, કારણ સર્વરૂપ અને નામ મારા જ છે. મારા અવતારનું કાર્ય છે સત્ય, ધર્મ, શાંતિ અને પ્રેમ દ્વારા ઉદ્ધાર કરવાનું. તમને સત્યના પંથે દોરવા તો હું આવ્યો છું અને સાધકને મુક્તિ આપવા હું આવ્યો છું. તમો મને ભગવાન તરીકે પૂજો છો. મને જે ખાવાનું આપો તે નૈવેદ્ય છે, પરંતુ કેટલાક ભક્તો તો નહ્યા વિના ખાવાનું બનાવે છે. તો ભવિષ્યમાં કાળજી લેજો. પાત્ર શુદ્ધિ, પાક શુદ્ધિ અને પદાર્થ શુદ્ધિ જરૂરી છે. તમારી ભક્તિના પ્રમાણમાં તમને રક્ષણ મળે છે અને પાપ કર્મના આધારે તમને સજા થાય છે. બાબાની કરુણા સર્વ ઉપર વહે છે. તેઓ બોલ્યા કે અહીંયા જે કોઈ આવે તેને હું રોકી ન શકું. હું સારા માણસ કે ખરાબ માણસનો ભેદ રાખતો જ નથી. મારા મન તો બધા સરખા છે, મને બધા જ પ્યારા છે. એક દિવસ ભક્ત સમક્ષ બાબા બોલ્યા કે આ શરીરની ભીતર શું છે ખબર છે? એકદમ પ્રકાશિત જ્યોતિ. આ શરીરમાંથી નીકળતી જ્યોતિ ત્રણ પ્રકારની છે. શારીરિક જ્યોતિ જે પ્રશાંતિ નિલયમને ભરી દે છે. બીજી સૂક્ષ્મ જ્યોતિ તે સારી પૃથ્વીને આવરી લે છે. અને ત્રીજી જ્યોતિ છે જે આખું વિશ્વ ઉપર ફેલાય છે. આ પરથી બાબાની મહિમાનો આપણને ખ્યાલ આવે છે. પ્રશાંતિમાં આવનાર ભક્તોને, ઇન્ટરવ્યુ થયેલા ભક્તોને, અસંખ્ય ભક્તોને થયેલા અનુભવ તો આપણે કલ્પી પણ ન શકીએ. ન ગણ્યા ગણાય તેટલા માણસોમાં પરિવર્તન આવ્યું છે. કેટલાની માન્યતામાં ક્રાંતિ આવી હશે. કેટલાકના વિશ્વાસ અને શ્રદ્ધા દ્રઢ થયા હશે. કેટલાકના રોગો મટ્યા હશે. કેટલાયને શાંતિ મળી હશે. કેટલાકના ક્રોધ સમ્યા હશે. કેટલાના રાગ દ્વેષ ખત્મ થઈ ગયા હશે. કેટલાના હૃદય જોડાયા હશે. કેટલાય આત્માની શુદ્ધિ થઈ હશે. કેટલાને મુક્તિ મળી હશે એ તો આપણે અનુમાન કરવું જ રહ્યું. સ્વામી તો અસાધારણ આધ્યાત્મિક ગુરુ છે. આપણી સમક્ષ જગદગુરુના રૂપે શિક્ષણકાર યોગેશ્વર અને ચમત્કારી હીલર, જે લોકોના શારીરિક જ નહીં પરંતુ મનના રોગો પણ દૂર કરે છે અને દુનિયામાં બધા ધર્મની એકતા માટે પ્રેરણા આપી રહ્યા છે. ભક્ત માટે તો સ્વામી પ્રેમનો અવતાર, દયા અને કરુણાનો અવતાર છે. એકવાર બાબા 5:30 વાગે રૂમમાં આવ્યા. કહે, તમોએ દીપક નથી ચેતવ્યો? દીપકની જ્યોતિ હાનિકારક તત્વોને દૂર રાખે છે. ઘરમાં ઇવિલ તત્વ આવી જાય પછી તું દીપક ચાલુ કરીશ? જ્યારે સૂરજ આથમવાની તૈયારી હોય ત્યારે જ દીપક પ્રગટાવવો જોઈએ. વળી વાળ, નખનો ટુકડો, ધૂળ, કરોળિયાની ઝાડ અને સિગરેટનો ધુમાડો ઇવિલ તત્વોને આમંત્રણ આપવા માટે પૂરતા છે. ઈશ્વર તો શુદ્ધ જગામાં રહેવાનું પસંદ કરે છે. એક મહિલા પુત પ્રતિમાં દર્શન માટે આવી પરંતુ તેનો પગ ભાંગી જતા સ્વામીના દર્શન જ ન કરી શકી. બાબાએ કહ્યું, એના થોડા કર્મ બાકી હતા. કર્મ પૂરા કર્યા વિના મનુષ્યને મારા દર્શન ન થઈ શકે. કરુણામાના માતા મહિના સુધી બાબા નાના હતા ત્યારે આવતા અને ત્યાં રહેતા. બાબાએ એમને કહેલું કે તમારા અનેક પૂર્વજન્મોના પુણ્ય પ્રતાપે તમને મારું સાનિધ્ય મળ્યું છે. એકવાર એમણે કહેલું કે રામ અને શ્રી કૃષ્ણના ભક્તોએ આ કાળમાં પણ જન્મ લીધો છે. આ ભક્તોની સેવા લેવા ફરી હું પૃથ્વી પર આવ્યો છું. આવા ખાનગી રહસ્યો આ ચોપડીમાં નોંધાયા છે. ફરી બીજી વાર પ્રોગ્રામમાં આગળના પ્રસંગો ઉપર જોઈશું. જય સાંઈ.
आओ बच्चों, आज हम एक प्रश्न और उत्तर का खेल खेलते हैं. प्रश्न मैं पूछूंगा और उत्तर आपको देना पड़ेगा. आप लोग इस खेल के लिए तैयार हैं?
हाँ।